તારીખ 21/7/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 170 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 125
સ્વરૂપની થતા પોતાના પરિપૂર્ણ સ્વભાવનું અસ્તિત્વ પકડાય છે અને એમાં ત્યાર પછીની સ્થિરતા અસ્થિરતા અને દશાના વિકાસનો વિષય ગૌણ છે એમ. પ્રથમ જે મોક્ષ માર્ગમાં આવે છે અને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થઈ જાય છે એની મુખ્યતામાં સ્વરૂપમાં સ્થિર વિશેષ સ્થિર થવાય ઓછું સ્થિર થવાય એ બધું ગૌણ છે. કેમ કે પરિપૂર્ણ શુદ્ધ થવામાં તીવ્ર પુરુષાર્થી હો કે મંદ પુરુષાર્થી હો પરિપૂર્ણ શુદ્ધ તે અવશ્ય થવાના છે. શ્રેણી માંડે છે એમાં કોઈને અંતર્મુક્તિ વધારે વાર નથી લાગતી. જે મંદ પુરુષાર્થ અને તીવ્ર પુરુષાર્થનો પુરુષાર્થ ભેદનો પ્રકાર છે એ ચોથા પાંચમા છઠ્ઠા સાતમા ગુણસ્થાનનો વિષય છે, નીચેના ગુણસ્થાનનો વિષય છે. નીચેના ગુણસ્થાનમાં એ પ્રકાર ઉપજે છે, ઉપરના ગુણસ્થાનમાં સ્વીકૃત ધ્યાનની શ્રેણી ક્ષપક શ્રેણી માંડે એમાં તો કોઈ તીવ્ર મનમાં પછી વિષય રહેતો નથી. બધા જ અંતર્મુખમાં પ્રાપ્ત કરી લઈએ છીએ પૂર્ણતાને, એમાં કોઈને વધારે સમય લાગતો નથી. આઠમીથી ઉપર જે શ્રેણી માંડે છે પૂર્વ કર્મથી એમાં તો અંતર્મુખમાં જ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય છે, એમાં કોઈને બીજો ભેદ લાગુ પડતો નથી. નીચેના ગુણસ્થાનમાં જે સમય જાય છે એ ચાર પાંચ ગુણસ્થાન છે નીચેના, ચોથું પાંચમું છઠ્ઠું સારું ચાર ગુણસ્થાન છે, એને કોઈ એટલી વિશેષતા ગણતરીમાં લેવી જોઈએ નહીં. પણ ત્યાં એને જે પોતાના પૂર્ણ સ્વરૂપનું સ્વામિત્વ વર્તે છે અને પોતે પરિપૂર્ણ શુદ્ધ છે એવો જે સ્વાનુભવ વર્તે છે એ વાત વિશેષ છે, એની મુખ્યતા છે.
બરાબર,
આની કોઈ મુખ્યતા અમને નથી. એટલો વિષય છે. જાણવાનો વિષય છે એ વાત નક્કી કરવાની જરૂર નથી. જાણવાનો વિષય છે કે કોઈ પાછા ફરે છે એવું પ્રસિદ્ધ છે કેવું જ્ઞાન અનુસાર, તો એ ઉત્તમ શ્રેણી વાળા પાછા ફરે છે. ક્ષપક શ્રેણી વાળામાં કોઈ પણ પાછા ફરતા નથી. આપણે તો પાછા ફરે એની વાત શું કરવા લઈએ. દશાનો બોલ છે, વિભાવોમાં અને પાંચ પરાવર્તનોમાં ક્યાંય વિશ્રાંતિ નથી. જીવને ઠરીને ઠામ થવાનું એકે ઠેકાણું નથી. પાંચ પરાવર્તનમાં દેવલોકનું પણ કોઈ એવું સ્થાન નથી કે જ્યાં ઠરીને ઠામ થવાય. બીજી ત્રણ ગતિમાં તો એટલો પુણ્ય ઉદય જ નથી. મનુષ્ય ગતિમાં સર્વોત્કૃષ્ટ ચક્રવર્તીનું પુણ છે, તેમ છતાં ક્યાંય પણ જીવને વિશ્રાંતિ મળે કે કાયમ અહીંયા રહીએ એવું કોઈ ઠેકાણું નથી. બધી જગ્યાએથી જીવનો ભાવ પાછો વળી જાય છે અને એને વિષય બદલવો રહે છે, કેમ કે આકુરતા થાય છે. બધા વિભાવોમાં પણ આકુરતા થાય છે અને વિભાવોના જે બધા વિષયો છે, પાંચ પરાવર્તનમાં જેટલા ભોગ્ય સ્થાનો છે એ બધામાં ક્યાંય જીવ ઠરીને ઠામ પાડી અનંતકાળ રહે એવી સ્થિતિ એની રહેતી નથી. બધેથી બદલે છે, હવે અહીંયા નહીં, હવે અહીંયા નહીં, હવે અહીંયા નહીં. વિભાવો અને પાંચ પરાવર્તનમાં ક્યાંય વિશ્રાંતિ નથી, ક્યાંય એને શાંતિ નથી. અને અજ્ઞાન દશામાં તો અસમાધાન ને અશાંત રસના એટલા બધા પ્રકારો ઉપજે છે. શ્રીમદજીએ મનુષ્ય ગતિની વાત કરી છે કે મનુષ્ય ગતિમાં કઈ અવસ્થા સારી? બાલ્ય અવસ્થા સારી, યુવા અવસ્થા સારી, વૃદ્ધાવસ્થા સારી? શું સારું? કે કઈ સારું છે નહીં, કેમ કે કાં તો આમ થાય ને કાં તો આમ થાય. એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતા બે પ્રકાર છે. પ્રતિકૂળતા થાય તો પ્રતિકૂળતાના દુઃખમાં અને ખેદમાં દુઃખી દુઃખી થાય. અનુકૂળતા આવે તો એના રસમાં એટલો ચડી જાય અને એના રસમાં ચડી જાય ત્યારે અનેક પ્રકારના એ અનુકૂળતા સંબંધીના ભયસ્થાનો પણ એને મૂંઝવા વિના રહે નહીં. આ પરિસ્થિતિ તો આવે આવે ને આવે, એટલે એમાં પણ દુઃખ દુઃખ ને દુઃખ જ છે. અહીંયા તો એવું નથી, પણ દેવલોકમાં પણ એ પરિસ્થિતિ છે. એને પણ ત્યાં એ જ પ્રકારની તીવ્ર આકુલતાનો પ્રસંગ છે. બહારમાં પુણ્યનો ઉદય દેખાય છે પણ અંદરમાં આકુલતા પાર વગરની મીઠ્યા દ્રષ્ટિ દેવને થાય છે. એવા કર્મ બાંધે છે જ્યાં એ કેન્દ્રીય આદિમાં એવા કર્મ તીવ્ર પરિણામ થાય છે. એમનો ઉદય તીવ્ર છે, રસ તીવ્ર પડે છે એને, અને એમાં ઘણી આકુરતા છે. જે તીવ્ર રસ પડે છે એમાં ઘણી આકુરતા છે, ઘણું દુઃખ છે. ક્યાંય એને વિશ્રાંતિ થાય, શાંતિ અંદરથી થાય, વિશ્રાંતિ થાય એ પરિસ્થિતિ કોઈ જગ્યાએ પાંચ પરાવર્તનમાં નથી. એ તો જુદો પડી જાય છે ને, એ ત્યાંના સંયોગોથી જુદો પડી જાય છે. મોટી વાત એ છે, એટલે એ દેવલોકમાં ભોગો ભોગમાં લટકાઈને કર્મબંધ કરતો નથી. ત્યાં પણ એનો વિવાદ વિશેષ એટલો જ હોય છે. બહારમાં અનુકૂળતાના સાધનો ઘણા હોય છે પણ એને ક્યાંય એ શાંતિના સ્થાન દેખાતા નથી. અંદરમાં જે શાંતિનું ધામ જોયું છે એને એમ થાય છે કે ક્યારે મનુષ્યત્વ પ્રાપ્ત કરીને અંદર ઠરી જાઉં એવી ઊંડી દશા ઉત્પન્ન કરું, એને એની અભિલાષા કરે છે. એને દેવલોકની જેલમાં પોસા પણ નથી. એને એમ થાય છે કે આ જેલમાં અપરાધ કરીને આવી ચડ્યા છીએ, ભોગવે છૂટકો છે, બાકી અહીંયા તો આરાધન થવાની પણ જગ્યા નથી. એમ અહીંયા પુણ્યના યોગ વધી જાય તો એટલા બધા સંબંધના લફરા વધી જાય. આ ટાઈમે આ મળવા આવવાના છે ને, આ ટાઈમે ફલાણા મળવાના છે ને, આ ટાઈમે ફલાણાને વાત કરવી છે ને, આ ટાઈમે તમને ફલાણા વાત કરવા માંગે છે. એપોઇન્ટમેન્ટ દેવાનો ટાઈમ ન હોય તો સેક્રેટરી રાખવો પડે. એને ક્યાં અહીંયાથી જે ગૂંચવાયેલો જંજાળમાં ગૂંચવાયેલો ઉપયોગ છે એટલો ચંચળ છે, એ ઉપયોગ નિવૃત્તિની અંદરમાં શાંતિ લે ક્યાંથી? એને કોઈ અવસર આવતા નથી. હજી અહીંયા તો પૂન ઓછા છે તો આ દશા તો નજરે જોવામાં આવે છે, અહીંયા તેથી વધારે પૂન છે. એને અંદરમાં આકુરતા, તીવ્ર આકુરતા વર્તે છે. એ આકુરતાને અશાંતિની એક હોળી છે, અંદરમાં આગ છે, ભડકે મળે છે. એને ખબર નથી પણ જ્ઞાનીને જોઈને કરુણા આવે છે. દરેક બિચારાની આ દશા છે. અને આના ફળમાં ક્યાં ઝડપી લાવી જશે એનો એને પણ ખબર નથી. અને એ તો એની જેમ છે પણ પછી એવો જ થઈ જશે. અત્યારે એની જેમ છે પછી એ જ પર્યાયને પામી જશે. જેવા એના પરિણામના લક્ષણ છે ભાવે દ્રવ્ય પણ એ સ્થિતિ ઉભી થઈ ત્યાં વાર લાગશે. નિયમ છે, જેવું ભાવ એવું ફળ, જેવું ભાવ એવું ફળ. એમાં ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈની સિફારસ ચાલતી નથી. કુદરતી વસ્તુ વ્યવસ્થા છે, એમાં ફેરફાર કરવાનો કે થવાનો કોઈના અધિકારનો વિષય
નથી.
હા તો વસ્તુ વિજ્ઞાન છે ને, જૈન દર્શન તો વસ્તુ વિજ્ઞાન છે અને એ અનુસાર છે બધી વાતો. એવું જ આવે, એવી જ ભાષા આવે, ભાવ અનુસાર એવી જ ભાષા આવે. જૈન દર્શન ને પૂછે કે આ તમારો કયો વાદ છે, કર્મવાદ છે કે નહીં, ભલે એ પણ કુદરતી છે, આ તો સ્વભાવવાદ છે. વસ્તુનો જે ગુણધર્મ છે એના જે સ્વભાવો છે એને પ્રસિદ્ધ કરનારું એને કહેનારું આ દર્શન છે, સ્વભાવવાદ જેને કહેવામાં આવે છે. એવું પૂછ્યું. વિભાવો અને પાંચ પરાવર્તનોમાં ક્યાંય વિશ્રાંતિ નથી. ચૈતન્ય ગ્રહ ખરું વિશ્રાંતિ ગ્રહ છે, પોતાનું ઘર ઘરે વિશ્રાંતિ મળે છે ને એટલે ઉપમા આપે છે. ચૈતન્ય ગ્રહ પોતાનું જે ચૈતન્ય ઘર છે એ સાચું વિશ્રાંતિનું ઘર છે, વિશ્રાંતિનું સ્થાન છે કે જ્યાં સાધુ અનંતકાળ પર્યંત જીવ ઠરીને શાંત થઈને રહે છે. તો પરિણામ બાર બીરા કે જીવનમાં શાંતિ આનંદ સુખના પ્રાણને ઘાત કરનારા પરિણામ છે. ઉપયોગ બહાર નીકળ્યો કે જમનો દુઃખ સમજો એવી વાત છે. કેમ કે અશાંતિ લઈને જ જન્મે છે, જેટલું પરિણામ બહાર ખેંચાય છે એ અશાંતિ લઈને જ જન્મે છે, એમાં શાંતિ ક્યાંય નથી. ચૈતન્ય ગ્રહ જ ખરું વિશ્રાંતિ ઘર છે, વિશ્રાંતિનું સ્થાન છે. મૂળવાર તેમાં વારંવાર નિર્વિકલ્પણે પ્રવેશી વિશેષ વિશ્રામ પામે છે. મુનિદશાની વિશેષતા કરે છે કે મુનિદશામાં તો નિર્વિકલ્પણે એમાં પ્રવેશ કરીને સારી રીતે ત્યાં વિશ્રામ પામે છે. મુનિની જે શાંતિ છે એવી શાંતિ જગતમાં કોઈ પ્રાણીને નથી. લોકો એમ સમજે છે કે એમની પાસે એમ કાંઈ સાધન સગવડ નથી. કેટલું એમને આકરું ચારિત્ર પાળવું પડે છે, રૂઢાના જેણે અટાવો આપણે. તારી દ્રષ્ટિ કામ આવે એવું નથી અને એ દશાને માપવા માટે તારો ગજ કામમાં આવે એવું નથી. એ ખોટો ગજ છે, માપવાનો માપદંડ ખોટો છે. એ તો એકાંત સુધી મુનિ વિતરાગી, એકાંત એ સુખી છે. જગતમાં કોઈ સુખી હોય તો આ એક જ છે એમ લેવું છે. ખરેખર શાંતિના સ્થાનમાં એવા વિશેષ વિશ્રામ પામેલા છે જેને શાસ્ત્રમાં એમ કહે છે કે સ્વરૂપ મંથર થઈ ગયા છે, બહાર નીકળવાના આળસું છે એમને, બહારની કોઈ પ્રવૃત્તિમાં આવવું પોસાતું નથી. એટલે રાજા હોય, મહારાજા હોય, સમાજ હોય, આખો સંઘ હોય તો પણ એનાથી દૂર વસે છે અને એમના કોઈ કાર્યનો ભાર એ માથે લેતા નથી. અમુક કામ કરવું પડે સમાજનું કે સંઘનું, અરે ગુરુપદે આપને આચાર્ય પદે સ્થાપ્યા, અમે આપને આચાર્યનું પદ આપ્યું, માટે હવે આપણે એમને ઉપદેશ તો આપવો પડે, રોજ વ્યાખ્યાન તો રોજ કરવું પડે, એ બંધન પણ નિરાશ સ્વીકારતા નથી. તમારે આચાર્ય પદ આપીને મને બંધનમાં નાખો હોય તો તમારો ઉપર તમે પાછો લઈ લો, મારે જોઈતું નથી. આમ છે આચાર્ય પદે બેસાડે તો મોટાઈ મળે કે ન મળે, પરમેશ્વર પદ પાસે એ બધા નીચેના પદ છે, એટલે તો પરમેશ્વર પદે વિરાજમાન છે, એની પાસે તો આ નીચેનું પદ છે, બારનું પદ છે,
નીચેનું પદ,
નીચેનું પદ છે. ખરેખર તો તે અપદ છે, પંચ પરમેશ્વરના આચાર્ય પર ત્રીજા નંબરે લીધું છે, એ અપદ છે કે હા, વ્યવહારે જે પદ છે તે અપદ છે, નિશ્ચય પદ છે, વિશ્વપદ છે. ખરું પદ તો નિશ્ચય પદ છે, બાકી વ્યવહારનું પદ છે એ સાચું પદ નથી. આમ છે આચાર્ય પદ અપદ છે કે હા અપદ છે, કે વ્યવહાર મહિના વિષયમાં જાય એવું સ્વપદ, એવું સર્વોત્કૃષ્ટ સ્વપદ છે. પરમાત્મા પ્રકાશના તો ગુરુદેવ પ્રવચનમાં એમ કહે છે, આચાર્ય પદ તો હજી છદ્મસ્થની વાત છે, છદ્મસ્થ દશા છે આખરમાં. પણ અરિયંત પદ છે એ તો કેવળ જ્ઞાન દશાનું પદ છે કે ઓકે, જે ત્રિકાળી કારણ પરમાત્મા દ્રષ્ટિનો વિષયભૂત પદાર્થ છે એ પરમ ભાવ છે, અને એની પાસે બધા અપરમ ભાવ છે. એ પરમ ભાવ નથી, આ અપરમ ભાવ છે એની પાસે.
પરમ નથી
કેમ કે દ્રષ્ટિ એના સામું જોતી નથી. અરિયંત દશામાં અને સિદ્ધ દશામાં એ અરિયંતપણાને અને સિદ્ધપણાને દ્રષ્ટિ તો વિષય જ કરતી નથી. જેમ કોઈ તમારે ત્યાં આવીને તમે સામે જોયું તો કેટલું કેમ લાગે, તમારે ત્યાં આવે આવકાર દેવો જોઈએ, સત્કાર આદર સત્કાર કરવો જોઈએ, એના બદલે સામે નહીં જોવે તો પાછો વળી જાય, એવું દ્રષ્ટિનું એવું વલણ છે. ક્યાંય સામે જોવે એવું પરમપદ છે, એને લાગ્યું છે કે પછી એને બીજા સામું જોવાનો પ્રશ્ન રહેતો હોય નથી, એવો વિષય છે. મુનિવર તેમાં વારંવાર પણ પ્રવેશ કરે છે, એમના પરિણામ ત્યાં લાગેલા રહે છે, ત્યાં એમને શાંતિ મળે છે, એ વિશ્રામ પામે છે, અને એવી શાંતિ અને એવો વિશ્રામ જગતમાં કોઈ સ્થાનમાં કોઈ પદમાં મળતો નથી, એ પરિસ્થિતિ છે. તેથી તેઓ બહાર આવ્યા ન આવ્યા ને અંદર જાય છે, મુનિરાજ તો બહાર આવ્યા ન આવ્યા ને અંદર જાય છે, કેમ કે આકર્ષણ અંદરનું છે, બહાર આવ્યાનું આકર્ષણ નથી. લોકો મુનિ દશામાં અંદર રહેવાનો કાળ કરતા બહાર રહેવાનો કાળ ડબલ છે, પણ એમ ન કહેવાય કે અંદર ગયા ન ગયા ને બહાર નીકળી જાય છે, એમ ન કહેવાય. એમ કહેવાય કે બહાર આવ્યા ન આવ્યા ને અંદર જાય છે. આમ કેમ તો થાય છે, બહાર આવે છે ને અંદર જાય છે, ફરી અંદર જવા કરતા બહારનો કાળ બમણો છે, છતાં આમ કેમ કહો છો કે બહાર આવવાનું આકર્ષણ નથી, અંદર રહેવાનું આકર્ષણ છે. એનો વેગ અંદર છે, એને અંદર રહેવા માટેનું એનું વલણ છે, પ્રયત્ન છે, અને અંદર રહેવાનો અભિપ્રાય છે, બહાર આવવાનો અભિપ્રાય નથી. એટલે બહાર આવી જવાય છે અનિવાર્યપણે, આવવું નથી તો પણ. ખરેખર તો એવા એ પ્રયત્નમાં વર્તે છે કે એક વાર એવી રીતે અંદર જવાનું છે કે બહાર અવાય જ નહીં. એવો ધન્ય અવસર ક્યારે આવે કે અંદર ગયા તે ગયા ને પછી બહાર જ અવાય નહીં, એવું ક્યારે બને? એવા પુરુષાર્થને પાછળ પડેલા છે અને એ દશાની પ્રતીક્ષા કરે છે, એ દશાની અભિલાષા કરે છે. એમને એમને પણ પ્રયત્ન સહિત ભાવના કરે છે એટલે એને ખરેખર ભાવના કહેવામાં આવે. બાકી બધી વાતો છે, બાકી કોઈ મુનિપણો નથી, પણ મુનિની વાતો છે ત્યાં મુનિપણો નથી. આવી દશા આવે ત્યાં મુનિપણો છે. મુનિદશાની અનેક વાતો લીધી છે. શ્રીમદજી અપૂર્વ શર્માએ વિશે વિસ્તારથી લીધો. અને મારી આ ભાવના છે, આવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે એમ લઈને એ વર્ણન કર્યું છે. ખાલી વર્ણન કર્યું નથી, પણ પોતાની ભાવનાનો વિષય છે એવી રીતે એનું પ્રતિપાદન કર્યું. બહારમાં કોઈ આકર્ષણ નથી. રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થાય કે સામું જોવાની ફુરસાદ નથી. ચક્રવર્તીને ઇન્દ્રો આવે ને નમે, દેવલોકમાંથી ઇન્દ્રો આવે, દેવો આવે, કેમ કે એને તો એ દશા દુર્લભ છે ત્યાં. એવા ભાવ થાય, દ્રષ્ટિ દેવો હોય, મનન કરવા, મુનિરાજને સામે જોવાની જરા પણ ભાવના થતી નથી. સામે જોવે ને એમ જાણે ઠીક છે, જ્ઞાન નું જ્ઞેય છે. ગમે તે હોવામાં હું જ્ઞાતા દ્રષ્ટા છું, સામે જે ગયો હોય તે બધું જ્ઞાન નું જ્ઞેય છે. સમસ્વભાવથી સમભાવથી નિહાળે તો પણ સંભાવથી નિહાળે છે. આ ઠીક છે એવા વિષમભાવથી નિહાળતા નથી. ઠીક છે, ઇન્દ્રો તો આવ્યા ને, ચક્રવર્તી તો નમવા ને, એવું ઠીક પણ એને લાગતું નથી. એવી દશા છે. એક જ કામ છે ને બીજું કામ નથી એમ જગતમાં, એમને બીજું કામ નથી, આ એક જ કામ છે. એના માટે એમણે બધા કામથી નિવૃત્તિ લીધી છે કે કોઈ કામ માથે જોઈએ નહીં. અમારે તે
સૂત્રમાં
વસવું છે, કેટલો પુરુષાર્થ કરવો છે. એવા પુરુષાર્થને લક્ષ્યમાં લઈને એની ભાવનામાં આવવું જોઈએ છે. મૂળ વાત તો પહેલી ભાવનાની
છે.
જ્યાં સુધી જીવને અંતરમાંથી ભાવના જાગે નહીં પોતાના હિતને, ત્યાં સુધી ભલે એ પર્યાય આશ્રિત વિષય છે, ત્યાં સુધી દ્રવ્યાર્થિક નહીંના વિષય સુધી એની પહોંચ થતી
નથી.
આમ છે, ભલે પર્યાયાર્થિક નહીંનો વિષય આશ્રયનું સ્થાન નથી, તો પણ પ્રથમ અવસ્થામાં એ પરિસ્થિતિ ઊભી થાય છે એ જે સ્વદ્રવ સ્વભાવ સુધી જઈ શકે છે અંતર્મુખ થઈને, બીજાને અંતર્મુખ થવાનો પ્રશ્ન રહેતો
નથી.
એ તો એવું છે કે કોઈ તો એમ કે ને અમારી તો ઈચ્છા છે, અંદર વળવું છે એવા અમારી ઈચ્છા છે, એથી અમે જગતના વ્યવસાયથી નિવૃત્ત થયા છીએ અને આ વિશાલમાં આ વિચારની અંદર અમે યથાશક્તિ પ્રયત્ન કરીએ છીએ, પણ વળાતું નથી. શું તો એને ક્યાં અટકો છે એની પોતાને એને ખબર હોતી
નથી.
અંતર શોધ, અંતરની તપાસ અને અંતર અવલોકન વગર પોતે ક્યાં અટકે છે એની એને ખબર હોતી નથી કે ખબર રહેતી નથી. અને અંદરમાં શોધ ચલાવે તો પોતે ક્યાં અટકે છે એની ખબર પડ્યા વિના પણ રહેતી નથી. એમાં એને કોઈને પૂછવા જવું પડે છે કે શ્રી ગુરુ બતાવે તો જ ખબર પડે એવું કાંઈ નથી. એને પોતાને જો નીકળવું છે તો એ ક્યાં હલવાનો છે એના તીવ્ર પરિણામ છે. જ્યાં રોકાણો છે તો એના પોતાના જ તીવ્ર રસવાળા પરિણામ છે. એ એટલા બધા સ્થૂળ છે, જો એ પોતે તપાસ કરવા માંગે ને ન જણાય એ પ્રશ્ન અસ્થાને છે. જણાય એવું છે, ન જણાય એવું બધું નથી. એને ભાવના હોય, પાયાની વાત ભાવનાની છે અને એ વાત પૂજ્ય બહેનશ્રીના વક્તવ્યમાં વિશેષ આવે છે. ખરી વાત ભાવનાની છે, જીવને ભાવના છે કે કેમ, અહીંથી એનો પાયો નખાય છે. જો ભાવનામાં ફેરફાર છે અથવા ભાવના યથાર્થ નથી અંતરની, તો એને આ વિષયમાં સફળ થવાની આશા રાખવી વ્યર્થ છે. અને ભાવનાવાળાને નિષ્ફળ જવાનો કોઈ પ્રશ્ન નથી, કોઈ અપવાદ નથી. કોઈ વસ્તુના સ્વભાવ બહારની એ વાત છે, વસ્તુના સ્વભાવમાં એ ચીજ છે કે ભાવના ફળે ફળે ને બસ આટલી વાત છે. જે કાંઈ વાત છે એ આટલી વાત છે, પછી આગળ શું કરવું એ બધું સૂજે એવી વાત છે. નહીં તો માણસ એમ કે વાત આગળ શું કરવું એ સૂજતું નથી, પછી ભાઈ તારી ભાવના હોય તો આગળ શું કરવું એ બધું સૂજે એવી વાત છે. કદાચ કોઈ ભૂલ રહી હશે તો પણ એ ભાવનાના બળે નીકળી જવાની છે, એ ભૂલ તારી રહેવાની નથી. કેમ કે ભાવના તો સીજી જેવી છે કે પોતાની ભાવના સફળ થવામાં જે કોઈ અવરોધરૂપ પરિણામ છે એ અવરોધનો એને ખ્યાલ આવ્યા વિના રહેતો નથી કે આ જ મારા પરિણામ મારી ભાવના મને અવરોધ કરે છે, એને તરત જ ખ્યાલમાં આવે છે. તો ભાવના વાળાને એ પરિણામ ટકી શકતા નથી, રહી શકતા નથી, અવશ્ય એ છૂટી જાય છે. એટલે આગળનું બધું આપોઆપ જ સૂજે છે, ન સૂજવાનો પ્રશ્ન રહેતો નથી. આ જગ્યાએ બરાબર આવી જાય અંદરથી, બસ બધી વાતમાં કોઈ એને પછી વાંધો નથી. ગેરંટી આપે છે, પોતાના સ્વાનુભવથી ગેરંટી આપે છે. જો તારી અંતરની ભાવના હોય તો 14 બ્રહ્માંડ ફરે તો પણ તારી ભાવના નિષ્ફળ થાય એ બનવાનું નથી. જા તને ગેરંટી આપે, આથી કઈ મોટી તને ગેરંટી આપે. તો આમાં બીજું ક્યાં મોટા વેદ પુરાણ ભણવા છે? ભાવનામાં આવું એમાં કોઈ મોટા વેદ પુરાણ ને પોતા ભણવાના છે કે એમાં તો ભણવાના નથી. અને જો તારે તને આ બાજુ આવ્યા પછી જો ભાવનામાં આવવું નથી તો એ તારા આત્માને એ પ્રશ્ન પૂછ કે હવે ત્યાં શું કરવા ધાર્યું છે. માણસને એમ કે છે કે હવે શું કરવા ધાર્યું છે? કોઈ માણસ તોફાને ચડે તો એને શું કે હવે તમે કરવા શું ધાર્યું છે, શું કરવું તમારે રીતે? એમ જો તારે ભાવનામાં આવીને અંદરમાં જવું નથી ને ઠરવું નથી તો આ તોફાન કર્યું, તોફાન માટે શું ધાર્યું છે એ નથી કરવું. કઈક તો કહીશ કે નહીં કે પોતાના આત્માને પૂછે કે તારો શું વિચાર છે, શું તારું ધ્યેય છે, તારે ક્યાં જવું છે, શું પ્રાપ્ત કરવું છે. એકવાર બરાબર ખખડીને જવાબ દે. બધે આવડે છે કે સંસારને ભાવે છે, અનાદિથી સંસારની ભાવનામાં આત્મ પદાર્થને છોડીને પરમ પદાર્થને છોડીને અન્યની ભાવના કરી છે એને, અને અન્યની ભાવનાના રેખડ્યો છે. જેવું ભાવના એવું ફળ છે, સીધી સીધી વાત છે, કુદરત બંધાયેલી છે ત્યાં. યમુનિ દશાનો વિષય લીધો છે આમાં. મૂળતેમાં વારંવાર નિર્વિકલ્પણે પ્રવેશી વિશેષ વિશ્રામ પામે છે. પોતાની ભાવનાનો વિષય હોવાથી જેની અભિલાષા છે એની વાત નીકળી જાય છે દ્રષ્ટાંત દેવામાં, કે જો આવું સાધકપણું છે, ઉત્કૃષ્ટ સાધકપણું આ છે, સાધકપણામાં આગળની સ્થિતિ આવવાનો અમારો ભાવ છે, અભિપ્રાય છે, એટલે એની વાત વારંવાર કરવામાં આવે છે. ત્યારે કોકને જૂનીપણું આવે અને જૂનીપણું આવી ન શકે અને અત્યારે તો આમ છે ને તેમ છે ને એ પ્રશ્ન રહેતો નથી. સ્ત્રી દેહ છે માટે તો મુનિપણાનો ક્યાંથી બની શકે, પણ એ પ્રશ્ન ભૂલી જવાય છે. એ વાત ભૂલી જવાય છે. વળી વ્યવસાય વાળા, કુટુંબ પરિવારના અને પ્રયોજન વાળા હતા. તો પણ એમ કહે છે કે અમે દેહધારી છીએ કે કેમ, કોઈ વાર તો માંડ માંડ યાદ કરીએ ત્યારે ખ્યાલ મારીએ છે કે શરીર છે અને શરીર અંગેની લૌકિક મર્યાદામાં રહીને પ્રવૃત્તિ કરવી પડે છે. અંદરની વાત કોઈ જુદી છે, એને એને ક્યાંય મળતી પણ આવતી નથી. સ્મરણ લાગવું પડે છે એના કેટલે ઊંડાણ છે એ બાજુ એનો ભાગનો પ્રવાહ છે, કેટલા વેગથી કેટલા ઊંડાણમાં ગયેલો એ પ્રવાહ છે, અંદાજ કાઢવો મુશ્કેલ પડે એવો વિષય છે. જાતિ સ્મરણનો વિષય પ્રતિબદ્ધ થઈ જાય છે, પણ એ તો પરક્ષેત્ર છે ને, વિદેહ છે એ પરક્ષેત્ર છે, આ તો સ્વક્ષેત્રનો મહિમાનો વિષય છે. ચૈતન્યનો વૈભવ છે અંદરમાં, મહાવૈભવશાળી પદાર્થ છે, એના વૈભવના ડોલે છે અંદરમાં, જ્ઞાનના દરિયા ડોલે છે અને સુખના દરિયા ડોલતા જોવે છે. એ બધું ભૂલી જાય છે, એની પાસે બહારનો બધો
ભૂલી
જાય છે. એ તો વિદ્યમાન જોવે છે ને અંદરમાં, અંદરમાં એની હૈયાતી જોવે છે, એની ખાતરી કરવા માટે કોઈની પાસે જવાની એને જરૂર રહેતી નથી. એ તો 24મા વર્ષના પહેલા પત્રમાં એ વાત લખે છે કે કેવું જ્ઞાન પામશું 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 એમ કરીને લખે છે. ચોવીસમાં થયું, શરૂઆતમાં થયું છે. નાટકસુદ પૂનમનો જન્મ છે ને, બહુ શરૂઆતમાં છે. સર્વ સમર્થ પુરુષો જે જ્ઞાનને ગાઈ ગયા છે, એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી છે તે હવે અલેખે નહીં જાય, સાર્થક થઈ જશે. કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ હવે મારો સાર્થક થવાનો છે, કેમ કે કેવળ વિદ્યમાન જોવે છે કેવળ જ્ઞાન શક્તિને, કેવળ જ્ઞાનની શક્તિને સ્પર્શીને એનો આધાર લઈને અનુભવ થાય છે. રાગના આધારે કઈ અનુભવ કરતા નથી, સર્વજ્ઞ સ્વભાવના આધારે અનુભવ કરે છે. સર્વજ્ઞ પણ તો એના સ્પષ્ટ પ્રગટવાનું છે, એમાં કઈ પ્રશ્ન રહેતો
નથી. સર્વજ્ઞ શક્તિ બહુ શક્તિ
કેવળ જ્ઞાન સુધીની મહેનત કરી અલેખે તો નહીં જાય. હવે એ કેવળ જ્ઞાન પર્યાય ઉપર દ્રષ્ટિ નથી, એટલે શું કે છે, મોક્ષ ની આપણને કઈ જરૂર નથી. ઠીક, શરૂઆત ત્યાંથી કરે છે, મોક્ષ ની આપણને કઈ જરૂર નથી, કેમ કે એ તો દ્રષ્ટિનો વિષય જ નથી. પછી એને ક્યાં એની જરૂરિયાતનો સવાલ રહ્યો? એથી અનંત ગુણ ઉત્કૃષ્ટ મોક્ષ ની એક સમયની પર્યાય થી અનંત ગુણ ઉત્કૃષ્ટ પદે તો હું જ બિરાજમાન છું, પછી મારે એની જરૂરી ક્યાં પ્રશ્ન છે? નિશંકપણાની, નિર્ભયપણાની, નિર્મુંજનપણાની અને નિષ્ફળપણાની જરૂર હતી એ તો પ્રાપ્ત થઈ જણાય છે, અંશે પ્રાપ્ત થઈ છે અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરવાની ગુપ્ત રહેલા કરુણાસાગરની કૃપા થશે એમ આશા રહે છે. ગુપ્ત રહેલો કરુણાસાગર ધ્રુવ, એ ધ્રુવની કૃપા તો થવાની છે, છતાં અહીંથી અલૌકિક દશાની ઈચ્છા રહે છે. ત્યાં વિશે શું કહેવું? એક પેરેગ્રાફ એવો દેખાય. ત્યાર પછી ના તરત આ 165 નંબર નો પત્ર છે, ત્યાર પછી 166 ના હાથમાં આ વાત કરી છે. સત્પુરુષ ના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ વાત 24 ના પ્રારંભમાં નાખી છે, બીજો દિવસ ના કાગળ. આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી, કોઈને ખબર નથી આયુષ્ય કેટલું છે. બાળ અવસ્થા અસમજમાં વ્યતીત થઈ, ધારો કે 46 વર્ષનું આયુષ્ય છે, દાખલો આપે છે, ધારો કે માનો કે આટલો આયુષ્ય, અથવા ધારો કે વૃદ્ધતા દેખી શકશું એટલું આયુષ્ય છે, વૃદ્ધાવસ્થા પણ આવી જશે, ઘટ પણ આવશે, પણ તેમાં શિથિલ દશા સિવાય બીજું કાંઈ જોઈ શકશું? વૃદ્ધાવસ્થામાં તો શરીરની શિથિલતા અને અનેક પ્રકારના ઉપદ્રવોની શરૂઆત, એ સિવાય એમાં કાંઈ વૃદ્ધાવસ્થામાં તો બીજો કાંઈ સ્વાદ નથી. હવે માત્ર એક યુવા અવસ્થા રહી, બાલ્યવસ્થામાં સમજણ નથી, વૃદ્ધાવસ્થામાં શારીરિક ઉપદ્રવોને સહન કરવા સિવાય બીજું કાંઈ એમાં છે નહીં. હવે એક માત્ર યુવાવસ્થા રહી, યુવાવસ્થામાં શું થાય છે કે તેમાં મૌનીની બળવત્તરતા રહે છે, અને મૌનીની બળવત્તરતા ત્યાં જો ન ઘટી તો સુખે નિંદ્રા પણ નહીં આવે, નિરાંતે ઊંઘ આવશે નહીં, નિરોગ નહીં રહેવાય. સંકલ્પ વિકલ્પ, માથા સંકલ્પ વિકલ્પ ટળશે નહીં, આ વાત કરશે એ પજવશે, અને ઠામ ઠામ અથડા ભૂ પડશે. આ લઈ લો ને આ મેળવી લો, આ લઈ લો ને આ મેળવી લો, મહત્વાકાંક્ષાને સિદ્ધિ માટે એને આથરવું પડશે. માનો કે કોઈને યુદ્ધિ સિદ્ધિ હશે તો થશે, હશે નહીં તો આથરવું પડશે. તો ઈચ્છા પ્રમાણે મળી કે ન મળી એ તો બાજુએ રહી, પછી ઈચ્છા તો હંમેશા મોટી રહી છે હોય એનાથી, પરંતુ એની ચિંતામાં, એના વિકલ્પમાં, એના સંકલ્પમાં દુઃખ સિવાય, આકુલતા સિવાય બીજું કાંઈ ભોગવવાનું રહેતું નથી. હવે એ યુવાન અવસ્થામાં જો કોઈ કાર્યક્રમ પ્રવૃત્તિમાં ફાયદા તો આંખ ફાટી જશે, તો પાછો અભિમાનમાં ભારો ચડી જશે કે મેં મારી અક્કમ હોશિયારીથી લીધું મેળવ્યું, મારા મારા કરતા ઉંમરમાં મોટા મારા વડીલો, મારા બાપ દાદાઓ, મારા મુરબ્બીઓ એ બધાને પાછળ રાખ્યા, હું આગળ નીકળી ગયો, આ તીર્થી થઈ જશે. ફાયવા તો એમ થશે, ને ન ફાયવા તો લોકો એમ કહે છે આને માં કાંઈ બુદ્ધિ નથી, આ જો બધું કોઈ બેઠો, આને કાંઈ આવડતું નથી, આ બધો આ ઊંધો પડે છે, આને બધું હોવું ઉભી જાય છે, ને એ પાછું લોકોનું ગાણું શરૂ થશે એના ઉપર. નિષ્ફળ ખેત બહુ આપશે, ન ફાવે તો લોકોનો નિષ્ફળ ખેત બહુ દુઃખ આપશે. વળી પ્રત્યેક વખતે મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો, અથવા સંયોગો ટકશે કે નહીં આજીવિકા સુધીના, એના ભયવાળો. કદાચ કાંઈ માન મળી ગયું હશે તો, યશ હશે તો એની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો એને ટાળવાના ભયવાળો, લેણો હશે તો એના લેવાના ભયવાળો, ડૂબી જશે તો નહીં ને, અને જાણ્યું હશે તો હવે તેને ભરવાના ભયવાળો, આયવ્યના ભયવાળો, એમ અનેક પ્રકારે જીવને ચારે કોરથી ભય સતાડા કરે છે. પુત્ર પુત્રાદી કશે તો તેની કડાકૂટ વાળો, નહીં હોય તો એને મેળવવાના ખ્યાલ વાળો, ઓછી એવી રીધિ સિદ્ધિ હશે તો વધારેના પ્રાપ્તિના ખ્યાલનો ખ્યાલ વાળો, એને વધારે બાથ ભરવાના ખ્યાલ વાળો, એમ જ પ્રત્યેક સાધનો માટે એને અનુભવમાં એવો જ અનુભવ થશે. ક્રમે કે વિક્રમે, ટૂંકમાં કહેવાનું એ કે સુખનો સમય હવે કયો કહેવો, બાલ્યવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા, સુખનો સમય કયો કહેવો, નિરોગવસ્થા, રોગાવસ્થા, ધનવસ્થા, નિર્ધનવસ્થા, ગ્રસ્તવસ્થા, અગ્રસ્થ, કયો એને સુખનો સમય કહેવો, એ સર્વ પ્રકારની બાહ્યમેના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાળને માટે સુખી કરે છે, એમ કરીને અધ્યાત્મ દ્રષ્ટિ તરફ ફળવાનું વર્ણન કર્યું છે. ક્રમે કે વિક્રમે, ટૂંકમાં કહેવાનું કે સુખનો સમય હવે કયો કહેવો, બાળાવસ્થા, યુવાવસ્થા, જરાવસ્થા, નિરોગવસ્થા, અરોગવસ્થા, કહેવાનું કે સુખનો સમય હવે કયો કહેવો, એમ ધનાવસ્થા, નિર્ધનાવસ્થા, ગ્રસ્તવસ્થા, કયો એમ, એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આપણને બીજી દ્રષ્ટિ કરાવી સર્વકાળને માટે સુખી કરે છે. અને એ દ્રષ્ટિમાં વધારે જીવાયું તો પણ સુખી, ઓછું જીવાયું તો પણ સુખી, જન્મવું હોય તો પણ સુખી, ને ન જન્મવું હોય તો પણ સુખી, એમાં તો ગમે તે બહારના કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હો, સુખનો પ્રવાહ અંદરમાંથી, સુખ સાગરમાંથી આવે છે, એટલે એને કોઈની બહારની અવસ્થા સાથે કાંઈ નિસ્બત રહેતી નથી, ગમે તે અવસ્થામાં એ સુખી છે. એમ કરીને પોતામાં આવવાની કયો નંબર છે, આ છે વેજ મિશીમાં 157 નંબર, વર્ષ 23મું છે, 24માં વર્ષ પહેલાના પાછળ જવું પડે છે. એમાં પત્ર એમની ડાયરીમાંથી લખી દીધી. મુનિ દશાની ભાવનાથી આ મુનિ દશાનું વર્ણન છે. મુનિ દશાનું વર્ણન કહો કે આત્મ સ્વરૂપની ભાવનાનો એક વિશેષ પ્રકાર કહો, બંને એક છે. 179 એક ચૈતન્યને જ ગ્રહણ કર, બધા વિભાવોથી પરિમુક્ત. કેવું છે ચૈતન્ય? બધા વિભાવોથી પરિમુક્ત છે, અત્યંત નિર્મળ અને નિજ પરમાત્મ તત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા. એક પરમાણુ માત્રનું પણ આસક્તિ શરીરે પહેલેથી સંપૂર્ણ વિતરાગ થવાની ભાવના અને ધ્યેયથી વાત ચાલે છે. પણ હવે શરૂઆત કરવી છે કે આમ શરૂઆત થાય, બીજી રીતે શરૂઆત થાય, કઠણ પણ પડે છે કે જે સંયોગોને પાછળ દોડે છે જેના પરિણામ તીવ્ર રસથી એને થોડું કઠણ પડે છે. એક પરમાણુ માત્ર ની આસક્તિ છોડવાની વાત કરે છે, એક પરમાણુ ની આસક્તિ નહીં. વાત તો અહીંથી શરૂ થાય છે. પછી જેટલી કાંઈ આસક્તિ રહે એનો નિષેધ પછી આવે છે, નહીંતર એનો નિષેધ આવતો નથી. જ્યાં સુધી એનો નિષેધ ન આવે ત્યાં સુધી એ દિશામાંથી પાછા વળવાનો કોઈ પ્રકાર યથાર્થ રીતે તો ઉત્પન્ન થતો નથી. એટલે એવા ધ્યેયથી એક પરમાણુની પણ આસક્તિ મારે રાખવી ન જોઈએ એવા ધ્યેયથી શરૂઆત થાય છે. એનું એક સૂત્ર છે જૈન શાસનમાં કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. એમાં શું મર્મ છે વિષયનો કે શરૂઆતના બાને ઘણા ભૂલા પડે છે. કે આમ કોઈ કે અમારે આ રીતે શરૂઆત કરવી છે, કોઈ કે અમારે આ રીતે શરૂઆત કરીએ, અમે કોઈ કે આ રીતે શરૂઆત કરીએ. ત્યારે વિતરાગ દેવે આ એક સિદ્ધાંત આપ્યો કે વાસ્તવિક શરૂઆત યથાર્થ શરૂઆત કઈ રીતે થાય. કે જેને પરિપૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય હોય, પરિપૂર્ણ નિષ્કલંક દશાનું લક્ષ્ય હોય, ધ્યેય હોય, લક્ષ્ય હોય એટલે ધ્યેય હોય કે મારે જેનો આદર્શ પૂર્ણ શુદ્ધિનો હોય, પૂર્ણ પવિત્રતાનો હોય, એને જ પ્રારંભ થાય. પવિત્ર થવાનું, આંશિક શુદ્ધ થવાની શરૂઆત થવાની પ્રારંભ કોને થાય, શરૂઆત કોને થાય? કે આવો ધ્યેય બાંધે તેને. એમાં શું વાત છે? પૂર્ણ શુદ્ધ થવાનું, શુદ્ધ થવાનું નહીં પણ પૂરેપૂરા શુદ્ધ થવાનું. કે મારે તો કશાયનો કલંકનો એક પણ મારા માટે ન જોઈએ, આવું મારે થવું છે. આ વાત એની પહેલી. અને પાયો નાખતી વખતે હાથે મારનું પ્લાનિંગ એની પાસે હોવું જોઈએ. આપણું પણ હવે ઈ વગર કેવી રીતે પાયો નાખે અને કેટલું કયા મકાનનો પાયો નાખે? એક માળના મકાનનો, બે માળના મકાનનો, આઠ માળના મકાનનો? જેને પાયો નાખવો છે એને આખું મકાન વિચારી લેવું પડે. બીજો એના પાયો નાખવાનો ઉપાય જ નથી ક્યાંય. બીજો બીજી રીતે નાખે તો એ મકાન લખવાનું નથી, પડી જવાનું છે. એમને ભાંગડા પાયો નાખ્યો હશે તો પડી જવાનું છે. એટલે અહીંયા જેને શરૂઆત કરવી છે, પાયો નાખવો છે, એને પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત વાસ્તવિક થશે. બાકી બીજી કોઈ રીતે જેણે શરૂઆત કરી હશે એ જેવો શરૂઆત માટે શરૂઆતમાં જ ભૂલા છે, શરૂઆતના વિષયમાં શરૂઆતમાં જ ભૂલા છે, પછી બીજા વિષયમાં એને કંઈ સફળતા મળવાનો આગળ કોઈ પ્રકાર ઊભો થાય એ તો આશા રાખવી તદ્દન વ્યર્થ છે. એની શરૂઆત જ નથી થતી સાચી. માને ભલે કે શરૂઆત છે, માને કે અમે આગળ વધી ગયા છે, પણ એને શરૂઆત થઈ નથી. શરૂઆત થઈ જ નથી એને તો એમ કહીએ છીએ. એવી વાત છે. આ સિદ્ધાંત છે, આ માર્ગનો જે આ સિદ્ધાંત છે, આ ઉપાયનો જે આ સિદ્ધાંત છે, એમાં જરાય બાંધછોડ ચાલે એવું નથી. બાંધછોડનો વિષય નથી. આ વાત પહેલી પાકી અંદરમાંથી જેને આ લાઈન હાથમાં આવે છે એને ઉગે છે. બહુ કુદરતી વિષય છે. શું જેની યથાર્થ સિદ્ધિ, યથાર્થ મોક્ષ માર્ગ, વિતરાગ માર્ગ જેને પ્રગટ થવાનો છે એના કરી આ ઉગે છે. અંદરથી ઉગે છે. આ શીખવાડવું પડતું નથી એને, કેમ કે એનો આત્મ પૂર્ણ શુદ્ધ છે ને. મૂળ ધાતુ તો પૂર્ણ શુદ્ધ છે, મૂળ તત્વ તો પૂર્ણ પૂર્ણ છે. એટલે એમાંથી એને આ ઉગે છે. આ એકદમ કુદરતી વિષય છે. એટલે એને શરૂઆત બરાબર થાય છે અને પછી યથાર્થ રીતે યથાર્થ માર્ગમાં પદાર્થનો યથાર્થ બોધ પામીને સિદ્ધિને મળે છે. એમાં કાંઈ એને વાંધો આવતો નથી. બાકી એમાં જરાય ફેરફાર કરવા જાય એ માર્ગને સેવાને બદલે ઉન્માર્ગને સેવી જાય છે, બીજરવાડે થઈ જાય છે. એ કંઈક બહુ જોર બોલ્યું છે કે જગતમાં મોક્ષના માર્ગ બે નથી, એક હોય ત્રણ કાળ માં પરમાત્મા મોક્ષ ના માર્ગ ક્યાંય જગત માં બે નથી. કારણ છે એક વાત લીધી કે એક પરમાણુ માત્ર ને પણ આ શક્તિ છોડી દે આ ભાવના ને આ અભિપ્રાય થી તારે આ વાતનું મંડાણ કરવું પડે છે. આ વાતનું મંડાણ ક્યાંથી થશે, શરૂઆત ક્યાંથી થશે, કે તારે ભાવનામાં અને અભિપ્રાયમાં આ વિષય છે તો નહીતર ક્યાંય ચૈતન્ય ગ્રહણ કરવાની વાત તો ઘણા કહે છે. ચૈતન્ય આત્મા જ્ઞાનાત્મા ગ્રહણ કરવા યોગ્ય છે, પણ આ ક્ષણ જ છે એની સાથે. એક જ્ઞાન માં બે પરવાર સમાતી નથી, નીચે જે વાત ઉકેલી લીધી છે એક જ્ઞાન માં બે પરવાર સમાઈ શકતી નથી. સંસારનો કોઈ પણ પદાર્થ અલ્પ પણ સુખેચ્છાને કારણે જોઈએ અને આત્માનું સુખ પણ જોઈએ બે પરવાર હારે રહેવાની
નથી,
કેમ કે જ્ઞાનમાં જગ્યા જ નથી બીજી તરવાર. એમ છે
બરોબર.
લોકની અલ્પ પણ સુખેચ્છા એ પ્રકારના પરિણામ એની યોગ્યતાને રોકનારા છે. યોગ્યતા વિના ક્યાંય જ્ઞાન પ્રાપ્તિ નથી, આ સિદ્ધાંતિક વાત છે. તો પહેલા એને અંતર શોધમાં જનારને પોતાના આત્માને પૂછવું પડે છે કે તારે બહારમાંથી પરમાણુની કોઈ પણ પ્રકારની પર્યાયમાંથી તારે સુખાભાસમાં આવીને રહેવું છે. સુખાભાસ તો જ્ઞાની કહે છે, પણ એને તો સાચું જ સુખ લાગે છે, પણ એ સુખાભાસ છે વાસ્તવિકપણે. એમાં એની કોઈ સુખાભાસ હોવા પ્રકારની તને અલ્પ પણ ઈચ્છા છે, તારી યોગ્યતા આ યથાર્થ પદાર્થનો યથાર્થ બોધ પામવો એ યોગ્યતા નહીં આવે. પદાર્થનો નિર્ણય નહીં થાય, પદાર્થનો નિર્ણય નહીં થાય તો કોઈ રીતે એને સમ્યક દર્શન કે સ્વાનુભવની ભૂમિકા આવવાનો પ્રશ્ન જ રહેતો
નથી.
સમયથી આવીને અનુભવ અંદર ક્યાંથી આવે એ વાત એમને 254 નંબરના પત્રમાં બધા મુમુક્ષુઓને ઉદ્દેશીને, ખંભાતના મુમુક્ષુઓને ઉદ્દેશીને પત્ર છે. એ અરસામાં ઘણા ખંભાતના ભાઈઓ પરિચયમાં આવી ગયા છે અને એ પત્રમાં છેલ્લે લખે છે કે આ પત્રમાં અમે ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કરેલો છે. ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે એટલે શાસ્ત્રના મર્મનો વિષય અમે આ પત્રમાં મૂકી દીધો છે. તમે ફરી ફરીને વાંચજો અને આપસમાં એના એ સંબંધમાં આ વિષયમાં વિચારની આપ લે કરજો એવું ભલામણ કરી. અંદર અંદર તત્વજ્ઞાનના પત્રના વિષયમાં ચર્ચા વિચારોની આપ લે એ અમે પહેલેથી જ ભલામણ હતી, એટલે જે અંદર અંદર આપણે થતી હતી કોઈ અમને આજ્ઞા બહારનો વિષય નહોતો. બહુ શરૂઆતમાં એ વાત આપોઆપ નીકળે છે. તો કહેવાનો મતલબ એ છે કે એમના પરિચયમાં જે મુમુક્ષુ આવ્યા એ એટલા બધા સ્વચ્છંદથી દૂર રહેનારા હતા કે ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં એ એમને આજ્ઞા લીધા હતા, એમને જાણ કરતા હતા અમારે આમ કરવું જ ન કરવું, એટલી બધી તૈયારી વાળા હતા. યોગ્યતાને સૂચવે છે. પ્રકાર બહુ સારો છે. પરમ તત્વ એને મૂળપણે અનુભવ કરવો, સ્વપણે અનુભવ કરવો, એ એનું ગ્રહણપણું છે. અનાદિથી પરમ સ્વપણે અનુભવ કરે છે એટલે આમ કહેવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે કે તું સ્વને સ્વપણે ગ્રહણ કર. સ્વ તો સ્વ છે, સ્વ ત્યાં પર છે, પણ પોતા પોતે પોતાને અનાદિથી ભૂલ્યો છે અને પરને સ્વપણે ગ્રહણ કરી લ્યો છે. એને કહે છે કે બધાને છોડીને એક પરમાણુ, કોઈ પરમાણુમાં પણ સુખની તો બંધ નથી, સુખ આનંદ શાંતિ વિનાનો એક જળ રચકણ છે. વ્યાનોને લઈને તને માં સુખ ભાસે છે, પણ એ તો સુખથી રહી જ છે, ભાવથી જ સુખથી રહી છે. તને ક્યાંય આશ્રય આપી શકે, શાંતિ આપી શકે, ક્યાંય તને અનુકૂળ થઈ પડે એ વસ્તુ સ્થિતિ પરમાણુમાં તો છે નહીં. તારી કલ્પના ગમે તે હોય બીજી વાત છે, પણ પરમાણુમાં તો એવી પરિસ્થિતિ છે નહીં. એવું છે, પણ એ બહુ શાંત ચિત્તે વિવેક કરીને રસ્તો એને બદલવાની જરૂર છે. એક વખત દિશા બરાબર મળી ગઈ, પછીની દશાઓ આપોઆપ ઉત્પન્ન થાય છે. દિશા બદલાય અને દશા બદલાતી સાચી દિશા પકડાઈ જાય. આ વસ્તુ પરિશ્રમ માગે છે, પુરુષાર્થ માગે છે. જ્યાં સુધી સાચી દિશા ન મળે ત્યાં સુધી અવશ્ય અવશ્ય એને એના માટે તો પ્રયત્ન કરવો જ રહ્યો, બીજો એમાં કોઈ ઉપાય નથી.
દેવાદિદેવ સિદ્ધિમંદર ભગવાન.